నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావా.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार नी गाथा 69 अने 70 आपणे पूरी करी छे अने एना पूज्य गुरुदेवे आपेला प्रवचनमांथी मोटा भागना अंशो पण आपणे पूरा कर्या छे. हवे केटलाक अंशो જે બાકી રહ્યા છે એ આપણે આજે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4 એમાં પાના નંબર 18 ઉપર ગુરુદેવ કહે છે કે જીવના વિકારી ભાવને નિમિત્ત માત્ર કરીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. આ વાત ગાથામાં આવી. નિમિત્ત જીવના વિકારી ભાવનું છે, કર્મ બંધાય છે એ જીવની સમિતમાં બંધાય છે, ત્યારે એ કારમણ્ય રજકણો પોતે પોતાનું પરિણમન કરે છે. એ સ્વતંત્ર પરિણમન છે. એવા સ્વતંત્ર પરિણમનની અંદર બીજો કોઈ એને કંઈ કરાવતો નથી. માટે અહીંયા એમ કહ્યું કે જીવના વિકારી ભાવને નિમિત્ત માત્ર કરીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. અને એ રીતે જીવ પણ સ્વતંત્રપણે પરિણમે છે, ઉદ્ગણ પણ સ્વતંત્રપણે પરિણમે છે. માત્ર એ બંને વચ્ચેનો સંબંધ જે છે તે એક એવો સંબંધ છે, એ અવગાહરૂપ સંબંધ છે. એટલે આ રીતે જીવ અને ઉદ્ગણનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. એ વાત આપણે અગાઉ કરી ગયા છીએ. હવે એના ઉપરથી જે વાત ગુરુદેવે કહેવાની છે એ વાત એ છે કે અહીં ટીકામાં 3 પ્રકારના સંબંધ કયા? કોના? આત્માના. આત્માને જ્ઞાન સાથે તાદાત્મ સંબંધ છે. જ્ઞાન અને આત્માનો તાદાત્મ સિદ્ધ સંબંધ. એટલે ભગવાન આત્માને દરેક અવસ્થાઓને વિશે જ્ઞાન હોય છે, એટલા માટે એ તાદાત્મ સંબંધ છે. કોઈ અવસ્થા એવી નથી કે જ્યારે એ જ્ઞાન સાથેનો સંબંધ એનો તૂટી જાય. એટલે એ તાદાત્મ સંબંધ છે એ દરેક અવસ્થાઓમાં હોય છે. આત્માનો બીજા પ્રકારનો સંબંધ છે તે સંયોગ સંબંધ છે. રાગ સાથે આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે. આ સંયોગ સિદ્ધ સંબંધ જે છે એ ક્ષણિક છે અને એ પર્યાયમાં છે. એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે. જ્યારે હોય છે ત્યારે હોય છે, અને જે પર્યાયમાં થયો તે પર્યાયમાં થયો, પછી એ પર્યાય વિલીન થઈ ગઈ. એટલે એ રાગ અને આત્માનો સંયોગ સંબંધ છે તે ક્ષણિક છે. એ આત્માના સ્વભાવને કારણે નથી. એ પર્યાય થાય છે તો સ્વતંત્ર રીતે થાય છે, અને એ પર્યાય થવાના 6 કારણો એના પોતાના છે. એટલે એવો સંબંધ એ સંયોગ સિદ્ધ સંબંધ છે. આત્માને ત્રીજા પ્રકારનો સંબંધ છે કર્મ સાથે, એ અવગાહ સિદ્ધ સંબંધ છે. કર્મ અને આત્માનો પરસ્પર અવગાહ સિદ્ધ સંબંધ. આ અવગાહ સિદ્ધ સંબંધ એટલા માટે છે કે બંને એક જ ક્ષેત્રમાં રહ્યા છે. કર્મ અને આત્મા બંને એક જ ક્ષેત્રમાં છે, માટે એને એની સાથે અવગાહ સિદ્ધ સંબંધ છે. જ્ઞાન અને આત્માના તાદાત્મ સંબંધ માટે ગુરુદેવ કહે છે કે વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદાત્મ સિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદ ભાવે પરિણમવું તે ધર્મ છે. જ્ઞાન સાથેનો તાદાત્મ સંબંધમાં પરિણમવું એનું નામ ધર્મ. જ્ઞાન એ વસ્તુનો એટલે આત્માનો સ્વભાવ છે. સ્વભાવ ગુણને કારણે હોય અને ગુણો ક્યારેય દ્રવ્યને છોડતા નથી. ગુણની વ્યાખ્યામાં સૌથી પહેલા આપણે પ્રશ્નોત્તરમાળામાં સૌથી પહેલી વાત જો કોઈ જોતા હોઈએ, લેતા હોઈએ, સમજતા હોઈએ તો એ વાત આવે છે કે ગુણ એટલે શું. તો કે જે સર્વકાળે દ્રવ્યમાં રહ્યા છે તે ગુણ છે. ગુણો દ્વારા દ્રવ્ય બને છે. એટલે ગુણ જ એવા છે, જ્ઞાન ગુણ છે, તો પછી એવો જ સ્વભાવ છે જ્ઞાનરૂપે પરિણમવાનો. એટલે એ જ્ઞાન એ ધ્રુવ આત્મામાં છે એટલે એની સાથે એને તાદાત્મ સંબંધ છે. જે બદલાતું નથી એવું તત્વ ભગવાન આત્મા જે ધ્રુવ પણ છે એમાં એ જ્ઞાન ગુણ છે અને એને લીધે થઈ અને એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્ઞાન સાથે આત્માનો તાદાત્મ સંબંધ છે અને એવા ભાવે પરિણમવું, તેમાં ભેદ ન કરવો, ગુણ અને ગુણીનો ભેદ ન થાય એવા અભેદ ભાવે પરિણમવું એનું નામ ધર્મ, એનું નામ સમ્યક દર્શન. એ શુદ્ધ પર્યાય, એ નિર્મળ પર્યાય. અને એવા જ ભાવે સ્થિર થવું એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, સર્વજ્ઞતાની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ. બીજી વાત છે રાગ અને આત્માનો સંયોગ સિદ્ધ સંબંધ. એમાં ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે રાગ અને આત્માનો સંયોગ સિદ્ધ સંબંધ છે, છતાં બેને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. જો કેટલો બધો ફેર છે. જ્ઞાન અને આત્માનો જે સંબંધ છે એ સંબંધને એક માનીને પરિણમવું તે ધર્મ છે. જ્યારે રાગ અને આત્માનો જે સંબંધ છે એને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. બંને તદ્દન વિરોધાભાસી વસ્તુ છે. રાગ અને આત્મા એને સંયોગ સિદ્ધ સંબંધ છે એટલે સંયોગ એવા છે એટલે પર્યાયમાં એ રાગ થયો છે, અને છતાંય એ રાગ અને આત્માને એક માની અને શ્રદ્ધા કરવી, એને એકરૂપ માનવા અને એવી માન્યતા સાથે જીવન વિતાવવું એ અજ્ઞાન છે, એ અજ્ઞાનમય જીવન છે. અનંતકાળથી આ જીવને એવું અજ્ઞાન વર્તી રહ્યું છે. રાગ સાથે એને એકપણું માન્યું છે, જે તદ્દન ભિન્ન છે, પોતાથી જુદું છે, આત્માથી જુદું છે. એની સાથે માત્ર ક્ષણિક સંબંધ છે, છતાં એ બંનેને એક માનીને પરિણમવાને કારણે એ અજ્ઞાન રૂપે પરિણમે છે. એટલે રાગ અને આત્માનો સંબંધ સંયોગ સિદ્ધ છે અને એ બંનેના સંબંધને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. અને જ્ઞાન શું છે? તો કે આત્મા અને જ્ઞાન એ બંનેને તાદાત્મ સિદ્ધ સંબંધ છે અને એ બંનેને એક માનીને વર્તવું, અભેદ ભાવે પરિણમવું તે ધર્મ છે. ત્રીજી વાતમાં વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે કર્મ અને આત્માનો એક ક્ષેત્ર વગા સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે છે, એક જ ક્ષેત્રમાં એ રહ્યા છે. ક્ષેત્ર એક છે છતાં બંને જુદા છે. બંને દ્રવ્ય તરીકે જુદા છે, બંનેના સ્વભાવ જુદા છે, બંનેના પરિણામન જુદા છે, બંનેના લક્ષણો જુદા છે. માત્ર ક્ષેત્ર એક છે, એક જ ક્ષેત્રમાં એ વ્યાપીને રહ્યા છે. એટલે આકાશના એક જ ક્ષેત્રમાં જ્યાં આત્મા છે તે જ ક્ષેત્રમાં કર્મ છે. એટલે એને અવગાહ સિદ્ધ સંબંધ કહેવામાં આવ્યો, ક્ષેત્ર અવગાહ. અને એક ક્ષેત્રમાં વ્યાપીને સાથે નજીકમાં જ રહે એવા સંબંધરૂપ બંધ છે. એટલે એ રીતે કર્મ સાથેનો એનો બંધ છે. એટલે કે કર્મ બંધ છે એમાં કોઈ કર્મ આત્માના પ્રદેશમાં વ્યાપતું નથી, આત્માપણે થતું નથી, આત્માના ગુણપણે થતું નથી, આત્માને પરિણમાવતું નથી. એ જ રીતે આત્મા કોઈ કર્મને પરિણમાવતો નથી, કર્મમાં વ્યાપતો નથી. કર્મ અને આત્મા બંને જુદા છે, તદ્દન ભિન્ન છે, માત્ર એક જ ક્ષેત્રમાં રહ્યા છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને જીવને થતા રાગ દ્વેષ એવા ભાવને કારણે જે પરિણામ થાય છે એ પરિણામનું નિમિત્ત પામીને કર્મના પૂદગળો એટલે કે કારમણ્ય રજકણો જે અનેક પ્રકારના છે તે ભેગા થાય છે, એક ક્ષેત્રે ત્યાં રહે છે. એટલે જે ક્ષેત્રમાં આત્મા છે એ જ ક્ષેત્રમાં પેલા કારમણ્ય રજકણો ભેગા થઈ, એ પૂદગળો ભેગા થઈ અને ત્યાં જ રહે છે. એટલે એ કર્મનો બંધ પડ્યો એમ આપણે કહીએ છીએ. તો પણ ભાવથી તદ્દન જુદા છે, બંનેના ભાવ જુદા છે. કેમ કે બંનેનો સ્વભાવ જુદો છે, બંને દ્રવ્ય જુદા છે, બંનેનો ભાવ એટલા માટે જુદો રહે છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગા જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવામાં આવે છે. તો આ ત્રણેય સંબંધની બરાબર સ્પષ્ટતા કરી લઈએ એટલે ઘણી બધી વાત સમજાઈ જાય, પછી પ્રશ્નો ઉદ્ભવતા નથી. અવગા વિશે થોડી વધારે વાત કરીએ. અવગા એટલે એક જ જગ્યાની અંદર બે વસ્તુ એક સાથે રહે, એ જ જગ્યામાં એક વસ્તુ છે અને છતાં એ જ જગ્યામાં બીજી વસ્તુ કઈ રીતે રહે, તો કે એને રહેવા દે, એને રહેવા દે એટલે અવગા થયું. અવગાહના આપવી એટલે એને ત્યાં રહેવા દેવું, એ જ ક્ષેત્રમાં એને પણ જગ્યા આપવી. જે ક્ષેત્રમાં આત્મા રહ્યો છે એ જ ક્ષેત્રમાં, એ ક્ષેત્ર કોનું છે? આકાશનું ક્ષેત્ર. એ આકાશના એ જ ક્ષેત્રમાં બીજું પણ દ્રવ્ય રહી શકે, જો બીજું દ્રવ્ય ન રહે તો અવગાહના આપી કહેવાય નહીં. બીજું દ્રવ્ય પણ ત્યાં રહે છે એટલે એનો અર્થ એ છે કે બંને એક જ ક્ષેત્રમાં અવગાહના સંબંધે રહ્યા છે, એનું નામ અવગાહના. એક જ ક્ષેત્રને વિશે ઘણા દ્રવ્યો રહે છે ત્યારે એને જે સંબંધ હોય છે એને અવગાહના સંબંધ કહેવામાં આવે. સિદ્ધશિલા ઉપર પણ એમ જ છે. કોઈને એમ થાય કે સિદ્ધશિલા ભરાઈ જશે તો, હા આટલા બધા જીવો છે બધા જ જો સિદ્ધ થઈ જાય તો સિદ્ધશિલા ભરાઈ જાય ને, એવો ઘણા લોકોને પ્રશ્ન થાય. અભ્યાસ ન હોય એટલે આવા ગાંડા પ્રશ્નો થાય. જો એમ બનતું નથી, કેમ કે આત્મા છે એ બીજા આત્માને અવગાહના આપે છે, એટલે એક જ ક્ષેત્રમાં બે આત્મા રહી શકે છે. સિદ્ધ શિલા ઉપર એક જ ક્ષેત્રને વિશે બે આત્મા રહી શકે.
પ્રકાશનું દ્રષ્ટાંત આપી દેવાય.
પ્રકાશનું દ્રષ્ટાંત આપણે આપીએ છીએ પણ એના કરતા આમ નામ સમજીએ વધારે બરાબર છે. પ્રકાશનું દ્રષ્ટાંત ત્યાં આપી શકાય, બરાબર છે. આ જે કંઈ છે એ જ જગ્યાએ પ્રકાશ પણ રહેલો છે એટલે એ રીતે બરાબર છે. પણ સિદ્ધશિલાનું તો ઉદાહરણ એટલા માટે, એની વાત તો હું એટલા માટે કરું છું ખાસ, કે ઘણાના મનમાં એમ થાય કે સિદ્ધશિલા ભરાઈ જશે તો એની ચિંતા છે એમને, એને સિદ્ધ થવાની ચિંતા નથી, પોતાના સિદ્ધત્વને પ્રગટ નથી કરવું, પણ એવા ગાંડા પ્રશ્નો પૂછી અને એને રમૂજ કરવી છે. હવે એવા રમૂજ કરવાવાળા છે ને એ તો અનંતાનંદી કસાય બાંધે છે, એમને તો મિથ્યાત્વ જતું જ નથી. ધર્મના નામે રમૂજ કરવી એના જેવું કોઈ બીજું મિથ્યાત્વ નથી. અને એમ કરતા મોહનીય કર્મનો એટલો બધો બંધ પડે છે કે પછી એમાંથી નીકળવું બહુ મુશ્કેલ પડી જાય. તો હવે કહે છે કે અનેકાત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતર આશરે દોષ દૂર થયો છે એવો તે બંધ કરતા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. આ મૂળ વાત ટીકામાંથી લઈ અને એના ઉપર ગુરુદેવે આપણને સરસ સમજાવ્યું છે. અહીંયા કહે છે પાના નંબર 19 ઉપર પહેલા પેરેગ્રાફમાં કે અનેકાત્મક એટલે જીવ ઉદ્ગળનો એમ બે દ્રવ્યોનો જે બંધ છે તે, એ બંધ કેવો છે? એ બંધ અનેક પ્રકારનો છે એટલા માટે એ અનેકાત્મક છે. અને એ બંધ છે એ બંધમાં શું છે? તો કે એમાં ઇતરેતર આશ્રય દોષ નથી, કારણ કે અનાદિ પ્રવાહપણું છે. હવે અનાદિ પ્રવાહપણું છે એ વાતની પહેલા ઇતરેતર દોષ નથી એ સમજાવતા ગુરુદેવે બહુ સરસ વાત લીધી છે કે આનાથી આ અને એનાથી એથી બી અને બીથી એ એમ પરસ્પર આશ્રય લેવામાં આવે તો ઇતરેતર દોષ લાગે. આપણે ગઈકાલે વાત લીધી હતી આનાથી આ અને એનાથી એને ઇતરેતર આશ્રય દોષ કહે છે. એવો દોષ અહીંયા નથી. જીવના રાગ પરિણામથી બંધ જીવને રાગ થાય અને જે પરિણામ થાય એનાથી બંધ થાય, કર્મનો બંધ થયો. અને એ જ બંધથી, કર્મ બંધથી રાગના પરિણામ થાય તો ઇતરેતર આશ્રય દોષ કહેવાય. એના રાગના પરિણામથી કર્મનો બંધ થયો અને હવે એ જ પરિણામથી પાછો બંધ થાય તો એ ઇતરેતર આશ્રય દોષ કહેવાય. પણ એવું તો નથી, જેને અભ્યાસ નથી એ એવું માને છે, એટલે એને માટે આ વાત કરી છે આચાર્ય ભગવાને. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત એટલા માટે કરી છે કે ભાઈ તું એમ નહીં માન કે તને કર્મ છે તે નવા કર્મ બંધાવે છે, તારા પૂર્વેના જે બાંધેલા કર્મ છે એને કારણે તને નવા કર્મ બંધ થાય છે એમ નથી. તું સ્વતંત્ર છો, તારું પરિણમન તદ્દન સ્વતંત્ર છે. કર્મણ રજકણો ભેગા થવા એ તો એના કારણે ભેગા થાય છે, એનું પરિણમન તદ્દન ભિન્ન છે. એ કર્મણ રજકણો ભેગા થઈને કર્મ બંધાય છે તો એમાં જીવના જે રાગાદી પરિણામ છે એ નિમિત્ત કારણ માત્ર છે, એ નિમિત્ત કારણ માત્ર છે. બાકી એ કર્મણ રજકણો તો સ્વતંત્ર રીતે બંધાય છે અને છૂટા પડે છે, એ સ્વતંત્રતાને તું સમજ. અને જીવને એવા કર્મના બંધ થાય છે તો એ બંધ કંઈ ખરેખર ફરી પાછા નવા કર્મ બંધાવે છે એમ નથી. જો એવું હોત તો એને ઇતરેતર આશ્રય દોષ કહેવામાં આવત, પરંતુ એમ નથી. અજ્ઞાની જીવ રાગ દ્વેષ રૂપે પરિણમે ત્યારે નવા કર્મ બંધાય, એટલે પહેલા એને ભાવ બંધ પડ્યો, આશ્રવ થયો એટલે ભાવ બંધ થયો, અને તે અમુક સ્થિતિ સુધી એક ક્ષેત્ર વગાડે રહે એટલે કે એવા ભાવ બંધ થાય અને એને કારણે થઈ અને પેલા કર્મને રજકણો એના નિમિત્તે, એને કારણે એટલે એના નિમિત્તે એ પણ બંધાય અને એ એક જ ક્ષેત્રમાં રહે. તથા જે રાગ દ્વેષ રૂપે પરિણમે છે એમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત હોય છે, એટલે નવા બંધા પડે છે ત્યારે પણ પેલા કર્મ નહીં પણ કર્મનો ઉદય છે એ પણ નિમિત્ત છે. એટલે આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ, જે નવો બંધ થયો તે બંધ વિકાર પરિણામનું નિમિત્ત થતું નથી, એટલે નવા વિકાર કરાવતું નથી, વિકાર થવા માટે એ નથી. જીવ પોતે જ વિકાર કરે છે, બંનેનું સ્વતંત્ર પરિણમન છે. જીવનું વિકારી પરિણમન થવું, રાગ દ્વેષના ભાવે પરિણમન થવું તે તેનું સ્વતંત્ર કાર્ય છે, તેનો કરતા જીવ છે. અને પેલા કર્મનું બંધાવવું, કર્મણ રજકણો ભેગા થવા એ બીજું દ્રવ્ય છે, એનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. એટલે આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ વિકાર પરિણામનું નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે. પહેલાના કર્મનો ઉદય છે તે નિમિત્ત થાય છે, અને નિમિત્ત તો ક્યાં કંઈ કરે છે, નિમિત્ત કંઈ કરતું નથી. તથા જે વિકારી પરિણામ થયા તે નવીન કર્મબંધનું પણ નિમિત્ત થાય છે. વિકારી પરિણામ કંઈ કર્મનો બંધ કરાવે છે એમ નથી, વિકારી પરિણામને કારણે કર્મ બંધાય છે એમ નથી, પરંતુ કર્મ સ્વતંત્ર રીતે બંધાય છે. કર્મણ રજકણોનું બંધાવવું એ સ્વતંત્ર પ્રક્રિયા છે, એ વખતે જીવના વિકારી ભાવ છે તે તેનું નિમિત્ત કારણ છે. અને જીવને જ્યારે એવા વિકારી ભાવ છે ત્યારે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવ્યો છે અને જે સંયોગો સર્જાયા છે એ એમાં નિમિત્ત કારણ છે. એટલે બંને તરફ નિમિત્ત કારણ જ છે, એટલે એનો અર્થ એ થયો કે નિમિત્ત કંઈ કરતું નથી, બધું સ્વતંત્રપણે જ થાય છે. જીવ પોતે સ્વતંત્રપણે પરિણમે છે, એનું પરિણમન અનાદિથી સ્વતંત્રપણે જ થઈ રહ્યું છે, એમાં કર્મ કંઈ કરતું નથી. અને કર્મનું બંધાવવું, પૂતગળોનું બંધાવવું એ પણ સ્વતંત્રપણે થઈ રહ્યું છે, એમાં ખરેખર જીવ કંઈ કરતો નથી. આવી સ્વતંત્રતા છે, અને આવી સ્વતંત્રતા છે, ઇતરેતર આશ્રય નથી. એટલા માટે અનાદિથી આવું એક પ્રવાહ રૂપે, બંનેનો એક એક પ્રવાહ છે, જીવનું પરિણમન એનો પ્રવાહ અને પેલી તરફ પૂતગળનું પરિણમન એનો પ્રવાહ. પ્રવાહમાં શું થાય, પર્યાય થાય. પ્રવાહ તો પર્યાય રૂપે હોય ને, જે જીવ દ્રવ્ય છે એ તો ધ્રુવ છે, પણ એનું પરિણમન એટલે કે પર્યાય થાય છે, થાય છે, થાય છે, એ એક સરખી પર્યાય થયા કરે છે, થયા કરે છે, એટલે પ્રવાહ કયો. એવી રીતે પેલા પૂતગળનું પરિણમન થાય છે, એની પણ પર્યાય થાય છે. પૂતગળ કર્મો બંધાય છે ત્યારે કારમણ્ય રજકણો ભેગા થાય છે અને પછી છૂટા પડે છે, એટલે એવો પણ એક પ્રવાહ ચાલે છે. એટલે અનાદિથી આવો પ્રવાહ ચાલે છે અને બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. એને વિશે પ્રયોજનભૂત વાત અહીંયા ગુરુદેવે કહી છે કે પહેલા આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો એમ નથી, પહેલા કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાયા એમ નથી. અર્થાંત આત્માના વિકારી પરિણામથી કર્મ થયા અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. જો બંને વાતને આ નથી શબ્દ લાગુ પડે છે. આત્માના વિકારી પરિણામથી કર્મ થયા અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી, એટલે કે આત્માના વિકારી પરિણામથી કર્મ થતા નથી. કર્મનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, આત્માના વિકારી પરિણામ તો તેમાં માત્ર નિમિત્ત કારણ જ છે. બંને દ્રવ્ય જુદા છે અને કર્મથી વિકારી પરિણામ થયા એમ પણ નથી. કર્મ વિકારી પરિણામ કરાવતું નથી. જીવના વિકારી પરિણામ થાય એમાં કર્મનું કંઈ પણ કરતાપણું નથી, કંઈ પણ કરવાપણું નથી. જીવ પોતે જ સ્વતંત્ર રીતે વિકારી પરિણામ કરે છે. એટલે બંનેને સ્વતંત્રતા છે, બંને અનાદિથી સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ સિદ્ધ એટલે બીજા દ્વારા સિદ્ધ કરવાની જરૂર ન પડે, સ્વયં પોતે જ સિદ્ધ છે, છે હોવાપણે છે. અનાદિકાળથી કર્મ કર્મરૂપે છે અને આત્માના પરિણામ વિકાર રૂપે સ્વતંત્રપણે થતા આવ્યા છે. એ બંને સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે, કોઈથી કોઈ થયા છે એમ નથી, કોઈથી કોઈ થયા છે એમ નથી. આ સ્થાને ઘણાને પ્રશ્ન થાય તો પછી કે કર્મ નથી બંધાતા તો અમારે કરવા પણ શું રહ્યું, જીવને કર્મ નથી એમ થયું, આનો અર્થ તો આ વાત એમ જ છે. ખરેખર તમારે કંઈ કરવા પણ છે જ નહીં કરવું. જીવે શું કરવા પણ છે, કંઈ કરી શકે છે, બહારમાં કંઈ કરી શકે છે? આ કર્મને છોડી દે અને આ કર્મને બાંધી દે એવી જીવની તાકાત જ નથી. આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી એમ કૃપાળુ દેવે કહ્યું છે, અને અમે કહીએ છીએ કે ભગવાન આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. ભગવાન આત્મા બીજા વિકારી ભાવ ખરેખર તો કરતો પણ નથી. આત્મા જે કરી શકે છે તે શું છે? તો કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકે. જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન ભાવે પરિણમે, અને જ્ઞાન સ્વભાવ હંમેશા આનંદ રૂપે હોય. જ્ઞાન સ્વભાવ કેવો છે? એ આનંદરૂપ છે. જ્ઞાન સ્વભાવ દુઃખરૂપ નથી, એટલે એ પોતે આનંદ રૂપે પરિણમે એ જ એનું કાર્ય છે. એટલે ખરેખર એને કંઈ કરવા પણ છે જ નહીં, એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે જેમ છે તેમ રહે એટલે બધું થઈ જાય. એ કર્મને છોડવા અને બાંધવાની વાત એને મનમાંથી કાઢી નાખવા જેવી છે. એને શું કરવા જેવું છે? જેવો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમવું. કેવો સ્વભાવ છે? જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવે આનંદ સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવે રહેતા આનંદ 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 હોય છે, અપૂર્વ આનંદ થાય, અલૌકિક આનંદ થાય છે. તો એવા સ્વભાવે જો એ પરિણમે છે તો બધું થઈ ગયું, એ જ ધર્મ છે. જેવો એનો સ્વભાવ છે, આનંદનો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ, એવા સ્વભાવે પરિણમે. એ નકામો દોઢ ડાયો થઈને, આપણે દોઢ ડાયો કહીએ છીએ, દોઢ ડાયો થઈ અને કરતા થવા જાય છે. જેનો એ કરતા નથી એનો એ કરતા થવા જાય છે. બસ આટલું કરવાનું એ છોડી દે અને પોતે જે છે તે સ્વભાવે પરિણમે, એટલે ધર્મ થઈ ગયો. અને એ જ રીતે સ્થિરતા કરી દે એટલે તો પછી પરમ કલ્યાણ થઈ જાય છે. પછી તો સર્વજ્ઞતા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે વાત એમ જ છે. અહીંયા કહે છે કે કોઈથી કોઈ થયા છે એમ નથી, અનાદિથી પુરાણા કર્મ કરતા જાય અને એનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય. જ્યારે પેલા કર્મ છે તે ઉદયમાં આવે છે પહેલાના, અને પછી એ ખરી જાય છે ત્યારે જે ફળ આપે છે તો સંયોગો સર્જાય છે, અને એ સંયોગો સાથે જીવ જોડાઈ અને નવા વિકારી ભાવ કરે છે. એમાં એ જોડાવું એટલે એ નિમિત્ત કારણ પેલું એ સંયોગોનું છે. સંયોગો સાથે જોડાવું એટલે એ સંયોગોને પોતાના માનવા એવી ભૂલ કરવી, એ સંયોગો મારા છે, હું કરનારો છું, એના કરતા થવું, એના રાગરૂપે પરિણમવું, એમાં રૂચિ કરવી, એમાં મમત્વ કરવું, એમાં એકરૂપતા કરવી, એ બધું એમાં આવી જાય. એટલે એ જે પરિણામ થયા વિકારી પરિણામ, અને એમ વિકારી પરિણામ નવા નવા થતા જાય છે. એમાં નિમિત્ત કારણ પેલા પૂર્વના કર્મનું ઉદય આવવું એ છે. પૂર્વના કર્મનો ઉદય આવે છે અને એ પછી ખરી જાય છે ત્યારે આ જીવ નવા વિકારી ભાવ કરે છે અને એમ થતાં એને નવા બંધ પડે છે, એનું નિમિત્ત પામી અને પાછા નવા કારણે રજકણો બંધાય છે. એટલે એવી રીતે બંને પ્રવાહ ચાલે છે. આ પ્રમાણે અનાદિથી પ્રવાહપણાને લીધે જીવ પૂતગલનો જે બંધ થાય છે એમાં ક્યાંય ઇતરેતર આશ્રય દોષ નથી. હવે નીચે એક બીજી વાત લીધી છે કે કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે. આવી કર્તા કર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે ને, જીવ રાગ આદિ દ્વેષ આદિ ક્રોધ આદિનો કર્તા થઈ અને પરિણમે છે અને ક્રોધ આદિ છે તે તેનું કર્મ છે, એવી કર્તા કર્મની પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ થવામાં નિમિત્ત કારણ શું છે તો અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત શું છે તો પૂર્વના જૂના કર્મનો બંધ છે. ખરેખર અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અહીંયા વાતમાં આ વાત ઉપર જોર છે, અહીંયા વજન છે કે અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન પર્યાયમાં છે. અજ્ઞાન ક્યાં છે? એ પર્યાયમાં છે. એટલે અજ્ઞાન પર્યાય સ્વયં એ અશુદ્ધ ઉપાદાન છે. જીવના ઉપાદાન સંબંધી આપણે પહેલા વાત કરી હતી કે અશુદ્ધ ઉપાદાન છે એટલે એ વખતે જે ભાવ છે એ વિકારી ભાવ છે, કર્મનું લક્ષ્ય છે, એ બધી વાત કરી હતી. અહીંયા એક બીજી વાત એના સંબંધીની આવી કે અજ્ઞાન, એ અજ્ઞાન પણ પર્યાયમાં છે અને એ અજ્ઞાન રૂપે પર્યાય થઈ એ તે સમયે હતી. બીજા સમયે જો એ પલટી મારે અને સ્વરૂપમાં ચાલ્યો જાય તો જ્ઞાન થાય. એવી અજ્ઞાન પર્યાય જીવનું શું બગાડવાની છે? કંઈ બગાડતી નથી. ભલે ને અનંતકાળ સુધી એ અજ્ઞાની રહ્યો, મિથ્યાદ્રષ્ટિ રહ્યો, ગમે તેવા ભાવ કર્યા, બધું કર્યું, તે છતાંય મૂળ દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રિકાળી શુદ્ધ જ છે, એવું ને એવું જ રહે છે. એટલા માટે ગમે ત્યારે પણ જીવ પોતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એટલે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે. આપણે જ્ઞાન પ્રાપ્તની વાત કરીએ છીએ એટલે એનો અર્થ એ થાય છે કે જેવો આત્માનો જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમે એટલે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમ્યક જ્ઞાન થયું. અહીંયા એ વાત કરી છે કે અજ્ઞાન પર્યાય એ સ્વયં એ જ અશુદ્ધ ઉપાદાન છે અને એવું અશુદ્ધ ઉપાદાન થાય છે અને અજ્ઞાન પર્યાય થાય છે અને એનું નિમિત્ત શું છે, એવું થવાનું નિમિત્ત જે છે તે પૂર્વ કર્મનો બંધ છે. એ અજ્ઞાન પર્યાય થવામાં નિમિત્ત કારણ પૂર્વનો કર્મનો બંધ છે. ખરેખર પૂર્વ કર્મનો બંધ કંઈ અજ્ઞાન કરાવી દે છે એમ પણ નથી, પણ પૂર્વના કર્મનો બંધ પડ્યો છે એ બંધને કારણે એટલે એ નિમિત્ત કારણ થાય છે અને જીવ એ અજ્ઞાન રૂપે પરિણમે છે, એ પર્યાય છે. અને એવું અજ્ઞાન રૂપ પરિણમન જે છે એ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત કારણ છે. એટલે આમ કર્તા કર્મની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે. એટલે અહીંયા કહે છે કે પૂર્વનો કર્મબંધ છે એ નિમિત્ત છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જ્યાં લગી રાગ દ્વેષ અજ્ઞાન કયા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે. હવે કરવાનું કોને છે? બધું જીવે પોતે કરવાનું છે. સ્વતંત્રતા બધી જ રીતે સિદ્ધ કરી દીધી, બધું નિમિત્ત નૈમિતિક સંબંધ સહિત સ્પષ્ટ કર્યું, એટલે હવે એનો અર્થ એ થાય છે કે જીવ સ્વતંત્ર રીતે જ બધું કરી રહ્યો છે. હવે જે કરવાનું છે તે જીવે પોતે જ કરવાનું છે. એટલે જીવે પોતે પોતાનો સ્વભાવ કેવો છે એ સ્વભાવને જાણી અને ધર્મ કરવાનો છે. એટલે આત્માનો જે સ્વભાવ છે એવા સ્વભાવનું લક્ષ્ય કરતા નિજ ચૈતન્ય સ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તા કર્મ પ્રવૃત્તિ મટે છે. કર્તા કર્મ પ્રવૃત્તિ મટવા માટે એને અજ્ઞાન દૂર કરવું જોઈએ. અને અજ્ઞાન દૂર કઈ રીતે થાય? તો કે ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્માનો છે એનું લક્ષ્ય કરે તો અજ્ઞાન ભાવ જાય અને જ્ઞાન ભાવ ઉત્પન્ન થાય. એટલે નિજ ચૈતન્ય સ્વભાવના લક્ષે અજ્ઞાન ટળી જાય છે અને કર્તા કર્મની પ્રવૃત્તિ મટી જાય છે. અને કર્તા કર્મની પ્રવૃત્તિ મટી એટલે કે ક્રોધાદિ ભાવનો એ કર્તા થતો હતો અને ક્રોધાદિ ભાવ એનું કર્મ થતું હતું, એ બધું ગયું એટલે નવા કર્મ બંધાતા નથી અને એમ કરતા એ મુક્ત થાય છે. પણ જે સ્વભાવના લક્ષ્ય પરિણમતો નથી, જેવો પોતાનો આત્માનો સ્વભાવ છે એનું લક્ષ્ય કરતો નથી અને એવા ભાવે જે પરિણમતો નથી, એને તો અજ્ઞાન છે અને એને તો કરતા કર્મની પ્રવૃત્તિ મળતી જ નથી. એને તો નવા નવા કર્મ બંધાયા જ કરે છે અને એમ એ અનાદિનો કર્મ સહિત છે. એટલે એમાં માર્ગ પણ બતાવી દીધો અને કારણ પણ બતાવ્યું કે શા માટે આ જીવ સંસારી અવસ્થામાં અનાદિનો ભટકી રહ્યો છે, કેમ કર્મ સહિત અવસ્થામાં છે અને એ કર્મ સહિતની અવસ્થાને કઈ રીતે દૂર કરી શકાય, એ બધી વાત એમાં આવી ગઈ. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન છે, એમાંથી કેટલીક વાતો આપણે લઈએ. પારા નંબર 20 ઉપર અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે પરદ્રવ્યનો કરતા તો આત્મા છે જ નહીં. પરદ્રવ્ય એટલે આપણી આસપાસમાં જે દેખાય છે ને, આ કોમ્પ્યુટરને, ડેસ્કને, બેડને, બુકને, જે કંઈ દેખાય છે એ બધું પરદ્રવ્ય, એ જુદું દ્રવ્ય. એનો તો એ કરતા છે જ નહીં, એ બનાવતો પણ નથી, એને ચલાવતો પણ નથી. કાર ચલાવતો પણ નથી ને કારને બનાવતો પણ નથી. પુસ્તકને હાથમાં પકડતો પણ નથી, પુસ્તકના પાના ફેરવતો પણ નથી. પુસ્તકના પાના એ ફેરવવા માટે શક્તિમાન નથી, કેમ કે પુસ્તક છે તે ઉદગળ દ્રવ્ય બીજું છે અને આત્મદ્રવ્ય છે તે જુદું દ્રવ્ય છે. એટલે એ ખરેખર એવા કોઈ કાર્યો કરતો નથી, એ ખાતો પણ નથી, એ પીતો પણ નથી, એ બેસતો પણ નથી. એ બેસવું કરવું જે કંઈ છે એ શરીરને છે, ભગવાન આત્માને નથી. આ વાતને બેસાડવી પડશે. આમ બોલતા તો બોલી નાખીએ છીએ કે ભાઈ આ શરીર અને આત્મા જુદા, પણ એવું ક્યાં છે? આ હમણાં સ્વાધ્યાય પૂરો થશે અને તરત જ એ પાછો શરીરની ક્રિયા અને પોતાની ક્રિયા કહેશે કે ચાલો હવે હું સૂઈ જઉં, રાત પડી છે ને એટલે બધા ચાલો હવે સૂઈ જઈએ. કોણ સૂઈ જાય? ભગવાન આત્માને ક્યાં સૂવું છે? પણ એ હું કરીને જ દરેક વાત કરે છે. શરીરની દરેક ક્રિયા જે કંઈ કરે છે એ સવારે ઉઠશે એટલે પાછો એ કહેશે કે ચાલો હવે હું બ્રશ કરી લઉં. બ્રશ આત્મા કરે છે? બ્રશ કોનું થાય છે? બ્રશ પૂતગળ જુદું છે, શરીર પૂતગળ જુદું છે, બંનેનો સંયોગ ત્યાં થવો, આ બધા પૂતગળના કાર્યો અને એ બધા પૂતગળના કાર્યો આત્મા કરે, પરદ્રવ્યનું આત્મા કંઈ કરે, એ બધું જે થવાનું છે તે થાય છે. જો આટલી દ્રષ્ટિ કેળવે તો પછી રાગ દ્વેષ થાય નહીં. પૂતગળના કાર્યો જેમ થવાના હોય તેમ જ થાય, એટલે પછી અપસેટ થવાનું બંધ થઈ જાય. આજે આમ થયું ને, આજે કારમાં તેમ થયું ને, આજે આ છોકરાએ આમ કર્યું ને, અરે ભાઈ બીજું દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે નહીં. એક દ્રવ્ય, તારું દ્રવ્ય બીજા પેલા દ્રવ્યને ક્યાંથી પરિણમાવી શકે? તું ઈચ્છે એમ પેલા દ્રવ્યમાં ક્યાંથી પ્રવૃત્તિ થાય? એટલી દ્રવ્યની સ્વતંત્રતાને સ્વીકાર ને તો પછી કંઈ કંકાસ રહેતો જ નથી, રાગ નથી, દ્વેષ નથી, કંઈ નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું જ બાકી રહેશે. આ દ્રવ્ય પરદ્રવ્ય, આપણે પરદ્રવ્યની વાતનો થોડો વિસ્તાર એટલા માટે કરીએ છીએ કે આપણે વાંચીને આગળ નીકળી જઈશું તો ઘણી બધી વસ્તુ એમાં રહી જશે. આપણે વાતે વાતે કંઈ પણ બને છે તો એમ કહીએ છીએ કે આ તે કર્યું ને આ મેં કર્યું. નાનકડી અમથી વાતમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો કીધું આ તારી ભૂલને કારણે થયું. અરે ભાઈ ભૂતગળ છે એમાં એમ જ થવાનું હતું, એમાં તારી ભૂલ ને મારી ભૂલ ક્યાં સવાલ છે? પણ નક્કામાના ઝઘડીએ છીએ. પદાર્થ જે છે એ પદાર્થ જે આત્માથી જુદો છે એવો આ પદાર્થ, એની અંદર કંઈક તૂટવું ફૂટવું થાય છે તો એકબીજાની ઉપર દોષારોપણના ભાવે આપણે વર્તીએ છીએ. સવારના પહોરમાં કંઈક કામ કરતા કોઈક વસ્તુ તૂટી ગઈ કે ફૂટી ગઈ તો મગજ બગડી જાય છે, મૂડ ખરાબ થઈ જાય છે. તે તોડી, તે ધ્યાન ન રાખ્યું માટે તોડી, ધ્યાન રાખવું જોઈએ, આટલી મોંઘી વસ્તુ તોડી નાખી. પરદ્રવ્યનું અહીંયા તો કહે છે કે આત્મા કંઈ કરી શકતો જ નથી, તો એણે કેવી રીતે તોડી હોય? તમે જેની ઉપર દોષારોપણ કરો છો એણે કેવી રીતે તોડી હોય? એ આત્મા છે કે બીજું કંઈ છે? એટલે પરદ્રવ્યનું કરતા પણ આપણે ડગલે ને પગલે સ્થાપી રહ્યા છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ એમ ક્યાં સ્વીકાર્યું છે કે આપણે પરદ્રવ્યના કરતા નથી? એ તો સ્વીકારવાનું છે. જીવનમાં મોટામાં મોટું જો કંઈ કરવા પણ હોય તો અકર્તા ભાવ, અકર્તા ભાવ કેળવવાનું છે. પૂર્વે જે કંઈ કાર્યો થયા છે, કર્યા છે એમ આપણે માનીએ છીએ અને એના કરતા થઈને હજી અભિમાન કરીએ છીએ કે પહેલા આ કામ મેં કર્યું, મેં કોઈને દાન આપ્યું, મેં કોઈને ભણાવ્યો, એમ કરી અને આપણે માન કસાય તો મેં ઓપરેશન કર્યા, મેં સર્જરી કરી, મેં આટલા માણસોને દેખતા કર્યા, મેં આટલા માણસોની સારવાર કરી, એમ કરીને અભિમાન કરીએ છીએ અને માન કસાય પોસીએ છીએ. આત્મા કંઈ કરી શકતો નથી, જે થવાનું હતું તે થયું છે અને અત્યારે હજી વર્તમાનમાં આત્મા એવા અભિમાનમાંથી ઊંચો આવતો નથી. મેં સ્વાધ્યાય કરાવ્યો અને બીજાને સમજાવ્યું, આત્મા ક્યાંથી બીજાને સમજાવે? પોતે તો સમજ્યો નથી, બીજાને શું સમજાવવાનું? એ સમજો હોય તો અંદરમાં ઉતરી ગયો હોય. એટલે એવા અભિમાનમાં અને અભિમાનમાં જીવન આપણે પૂરું કરીએ છીએ, એવા અભિમાનમાં આપણે જીવન પૂરું કરીએ છીએ. એટલે પરનું કરતા પણ પહેલું છોડવાનું છે. હજી આગળ બીજી વાત તો મહત્વની હવે આગળ આવશે, પણ પહેલી વાત તો એ છે કે પરદ્રવ્યનો કરતા આત્મા છે જ નહીં, આ વાતનો ખૂબ વિચાર કરવાનો છે. દરેક સમયે વિચાર કરવાનો છે કે આનો કરતા હું નથી તો શુકરા નકામ એની ઉપાધિ મારા માથે ગ્રહણ કરું, મારા ભાવમાં રહું ને. અને એ જ રીતે બીજાને કરતા ઠરાવી અને આપણે નકામાના રાગ અને દ્વેષ કરીએ છીએ એ પણ છોડવાના છે. એટલે પરદ્રવ્યનો કરતા આત્મા છે જ નહીં, આ વાત ની દ્રઢતા કરવાની છે. દરેક સમયે સમયે જાગૃતિપૂર્વક એની દ્રઢતા કરવાની છે, એનો કરતા હું નહીં. કેમ કે પરદ્રવ્ય ભિન્ન છે, સ્વતંત્ર ચીજ છે, એનું પરિણમન એના પોતાના કારણે થાય છે. એ પરદ્રવ્ય સ્વયં પોતાના કારણે પરિણમે છે અને છતાં પરદ્રવ્યને હું કરું છું. શરીર મન વાણીની ક્રિયા હું કરું છું. શરીર મન અને વાણી એ બધા પૂતગળ, એ જુદા દ્રવ્ય, એની ક્રિયા હું કરું છું એમ જે માને એ મિથ્યાદ્રષ્ટિ છે. એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. એમાં એને આશંકા ભલે થાય, પણ જો એ શંકા કરી અને છોડી દેશે તો પતી ગયું, તો એને ક્યારેય મિથ્યાત્વ જશે નહીં. આશંકા જરૂરથી થાય કે તો પછી મન વાણીની ક્રિયા મારી નથી તો પણ બંધ તો મને પડે છે ને, એવો એવી આશંકા એને જરૂરથી થાય. આ વાત તો એમ જ છે, પણ મન વાણીની ક્રિયા થાય છે ત્યારે જે બંધ પડવાનું કારણ છે તે શું છે? એ તારો ભાવ છે. એ ભાવ જે છે એ પણ બંધ પડવાનું નિમિત્ત કારણ છે. કર્મના બંધ પડે છે એ તો વાત આપણે કરી ગયા. એ ભાવ જે રહ્યો છે એ તારો ભાવ છે, એવા ભાવને તું છોડીને તારા સ્વભાવ ભાવે થા, એનું નામ ધર્મ. તને જેવો ભાવ થયો છે એ વખતે શરીર અને વાણી કે મનની ક્રિયા એ પ્રમાણે થાય છે અથવા નથી પણ થતી. તને જેવો ભાવ થયો છે હાથ પગ હલાવવાનો, એ ભાવ વખતે હાથ કે પગ હાલવા હોય તો હાલે, ન હાલવા હોય તો ના હાલે. લકવો થયો હોય, પેરાલિસિસ થયું હોય તો હાથ પગ નથી ચાલતા, ચાલવાનું મન થાય છે છતાં ઉઠી નથી શકાતું. ફ્રેક્ચર થયું હોય, બેડ રિડન હોય ત્યારે પણ એને ઉઠીને ચાલવાનું મન થાય છે, એને એવો ભાવ થાય છે ઊંઘ ચાલું તો નથી થતો. એટલે પરના કાર્યો, શરીરના કાર્યો, મનના કાર્યો, વાણીના કાર્યો કરવા વાળો એ છે જ નહીં. એ ભાવ કરે છે, પણ એ ભાવ ક્યાં આત્માના છે? એ ભાવ છે એ તો ક્ષણિક છે, એ પર્યાય છે. એ ભાવ થાય છે એ બધા ભાવ જે છે એ પરના લક્ષ્ય થતા ભાવ એના નથી, એ તો વાત આપણે સિદ્ધ કરી. એટલે હવે બીજા સ્ટેપમાં આગળ એ વધવાનું છે કે આ જે કંઈ ભાવ થઈ રહ્યા છે પરના લક્ષ્ય થતા ભાવ છે એ પણ મારા નથી, એ બીજી વાત છે. પહેલી વાત તો પર દ્રવ્ય એનો એ કરતા નથી, એમાં શરીર મન વાણીની ક્રિયા કરનારો એ નથી, એ વાત લીધી. એટલે પહેલા તો એ બેસાડવાનું ને પછી ભાવની વાતને બેસાડવાની છે. પણ જ્યાં સુધી હજી એ એમ માને કે હું મન વાણી શરીરના કાર્યો કરું છું, હું એક્સરસાઇઝ કરું છું અને શરીરને સારું રાખું છું, તો એ માન્યતા કેવી છે? એ મિથ્યા માન્યતા છે. તથા પર્યાયમાં જે શુભ ને અશુભ ભાવ, વિકારી ભાવો થાય, આ બીજી વાત, શુભાશુભ ભાવ થાય છે, એવા શુભાશુભ ભાવ પણ જ્યારે એ પરિણમે છે તો એ શુભાશુભ ભાવપણે પરિણમવા વખતે પણ એ ખરેખર એનો કરતા નથી. એ માને છે કે આ ભાવ મારો છે, પણ શુભાશુભ ભાવનો ભગવાન આત્મા કરતા નથી. કેમ કે ભગવાન આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ છે, શુદ્ધ દ્રવ્ય છે, તે વિભાવ ભાવ વિકારી ભાવનું કરતા થાય નહીં. એટલે ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે અહીંયા કે શુભાશુભ, શુભ અને અશુભ બંને વિકારી ભાવો થાય, જેમાં દયા દાન આદિના પરિણામ થાય, એવું પરિણમવું થાય, તેનો હું કરતા છું એમ માને તે પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. બે વાતને લઈ લીધી, બંને વાતને સાથે લીધી, અને આટલી જ વાતને, આ પેરેગ્રાફને બરાબર ફરી ફરીને વાંચી અને સમજવાનો છે, એમાંથી આપણે જાતે પ્રશ્ન ઉભા કરી અને એના જવાબ જાતે શોધવાના છે. એવું જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી મનોમંથન શરૂ થશે નહીં. એમ જ એ કરતા ભાવ આવશે. અને એવા કરતા ભાવ પ્રગટ કરવો એ આ જીવન આ જીવને માટે પરમ કર્તવ્ય છે. આટલું જેટલું કંઈ સમજ્યા છીએ એમાંથી આપણે આ જ વાતને પકડવાની છે. અકર્તા ભાવ અહીંયા પારા નંબર 21 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં બીજી વાત લીધી છે કે ક્રોધ આદિરૂપ પરિણામ તો તે પોતે કરતા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે એ અજ્ઞાન અવસ્થામાં. ખરેખર તો તે સમયની પર્યાય તેજ કરતા છે. જો હવે સૂક્ષ્મતાથી વાત કરી છે આપણે આ વાત તો સમજ્યા કે ક્રોધાદિ રૂપે પરિણામ તો જ્યારે એ ક્રોધાદિ ભાવનો કરતા થાય છે અને ક્રોધાદિ તેનું કર્મ થાય છે તો એ અજ્ઞાનીના ભાવ છે, અજ્ઞાન અવસ્થા છે, જ્ઞાનીને એવું નથી હોતું. એ વાત આપણે સમજ્યા. એમાં હવે થોડીક વધારે ડેપ્થમાં જતા ગુરુદેવ કહે છે આપણને કે ખરેખર તો તે સમયની પર્યાય તેજ કરતા છે. એટલે અજ્ઞાનીને જ્યારે આવું પરિણામ થાય છે, ક્રોધાદિ ભાવનો એ કરતા થાય છે, ત્યારે પણ એ કરતા કોણ થાય છે? એ અજ્ઞાનીમાં કરતા કોણ થાય છે? તો કે ખરેખર તો એ પર્યાય તેજ કરતા છે અને તે જ તેનું કર્મ છે. જે શુભાશુભ રાગ પરિણામ છે એનો કરતા એ પર્યાય, કર્મ પણ એ પર્યાય, સાધન સંપ્રદાન અપાદાન અને અધિકરણ એ પણ બધું એ પર્યાય. કઈ પર્યાય? જે પર્યાય ક્રોધાદિ ભાવ રૂપે થઈ એ પર્યાય પોતે જ કરતા થઈ અને પરિણમે છે, અને જે થયું એ કાર્ય એ પણ એ પર્યાયમાં જ થયું છે. હવે આ કથન કેવું છે? આ દ્રષ્ટિ પ્રધાન કથન છે. આ કથન દ્વારા ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય જે છે તે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. એટલે અજ્ઞાન અવસ્થાની જે આપણે વાત કરતા હતા એવી અજ્ઞાન અવસ્થા એટલે પર્યાય એવું કંઈ ભગવાન આત્માને છે જ નહીં. અને ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે કે જે કંઈ થયું તે પર્યાયમાં થયું અને એ પર્યાય છે એ જ એનો કરતા છે. એટલે અપેક્ષા સમજવી. અહીંયા આમ જ્યારે કથન કરવામાં આવે તો આ દ્રષ્ટિ પ્રધાન કથન કહેવામાં આવે. દ્રષ્ટિ પ્રધાન કથનમાં શું બતાવવામાં આવે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો? તો કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા પર્યાયથી પણ જુદો, કોઈ પણ પરિણામથી જુદો, ત્રિકાળ ધ્રુવ શુદ્ધ છે તે દ્રષ્ટિનો વિષય છે. કેમ કે દ્રષ્ટિ ધ્રુવમાં સ્થિર કરાશે, બદલાતી વસ્તુમાં સ્થિર નહીં કરાય. ધ્રુવ એટલે જે નથી બદલાતું તે તત્વ, બદલાતું એટલે પર્યાય, બદલાતું તત્વ છે તે પર્યાય છે. એટલે એ વિકારી ભાવે ક્રોધાદિ ભાવે જે પરિણમવાનું થયું એ જીવને થયું અને એ વખતે જીવ અજ્ઞાન અવસ્થામાં હતો એ બધી વાત કરી, ત્યારે પણ જો દ્રષ્ટિનો વિષય બતાવવો હોય તો એમ કહેવામાં આવે કે એ બધું ક્યાં થયું? પર્યાયમાં થયું. અને પર્યાયથી ભિન્ન ધ્રુવ છે એ કેવું છે? એ ત્રણેય કાળ શુદ્ધ છે અને એ આશ્રય કરવા લાયક છે, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે આ દ્રષ્ટિ પ્રધાન કથન છે. ગુરુદેવે ઘણી વાર ઘણી જગ્યાએ દ્રષ્ટિ પ્રધાન કથન કરી અને આપણને એવું એ ભાવે પરિણમવા માટે અનુરોધ કર્યો છે કે ભાઈ તું ત્યાં દ્રષ્ટિ કર, આવો ભગવાન આત્મા છે ત્યાં દ્રષ્ટિ કર. હું તો માનું છું કે આ જેટલા પ્રવચન આપ્યા એ બધા પ્રવચનની અંદર આ વાત તો આવી જ છે, અને ઓછામાં ઓછું ગુરુદેવે 1,00,000 વખત કહ્યું હશે ક્યાં દ્રષ્ટિ કરવી, પણ હજી એ વાતને પકડી શક્યો નથી. દ્રષ્ટિનો વિષય તો ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધો છે, અને કેમ દ્રષ્ટિ કરવી એ પણ ઘણું સ્પષ્ટ કર્યું છે કે આ રીતે તું જા અને ત્યાં દ્રષ્ટિ કર, પણ એને કરવી જ નથી. પ્રમાદમાં વર્તવું છે, બેસી રહેવું છે, વાર્તાલાપ કરવા છે, અભ્યાસ કરવો છે, ચર્ચાઓ કરવી છે, લેખ લખવા છે, પંડિત થવું છે, પણ આત્મામાં નથી જવું. એટલે એ પ્રમાદી છે. પંડિતો બહુ પ્રમાદી કહેવાય. મારી દ્રષ્ટિએ તો હું પંડિતોને પ્રમાદી કહું. પંડિત સમ્યક દ્રષ્ટિ થાય તો એ પંડિત નહીં, તો એ જ્ઞાની છે. એટલે પંડિતની વ્યાખ્યા હું જે સમ્યક દ્રષ્ટિ નથી એની વાત કરું છું. એવા પંડિતો જે બધા શાસ્ત્રોના અર્થ કરે પણ પોતે આત્મામાં જાય નહીં એટલે પ્રમાદી કહેવાય. જે આત્મામાં ગયા છે એ તો પંડિત રહેતા નથી, પણ એ તો આત્મજ્ઞાની થઈ જાય છે. સમ્યક દર્શન જેને થયું એ તો આત્મજ્ઞાની કહેવાય. પણ આત્મજ્ઞાન વિનાના, સમ્યક દર્શન વિનાના જે પંડિતો છે, જે આટલું બધું દ્રવ્ય સ્વરૂપ જાણે છે ને, બધા અર્થ કરી જાણે છે, છતાં પોતાના આત્મામાં નથી જતા, એ તો પ્રમાદ કહેવાય. આ બધો અભ્યાસ શેને માટે કરીએ છીએ? રોજ સાંજ પડે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, શેને માટે કરીએ છીએ? પંડિતાઈ માટે કરીએ છીએ કે આત્મામાં જવા માટે કરીએ છીએ? વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજી અને જેવો ભગવાન આત્મા છે એવા ભગવાન આત્મા તરફ આપણે દ્રષ્ટિ કરવાની છે, એટલા માટે તો આ સમજીએ છીએ. એ વાત અહીંયા સમજાવી છે કે બધું પર્યાયમાં છે ભાઈ, એમ તું જ્યાં સુધી નહીં પકડે ત્યાં સુધી તને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા સ્પષ્ટ નહીં થાય. પર્યાયના સટકારક સ્વતંત્ર છે, એનાથી તે પરિણામ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અજ્ઞાની તે વિકારી પરિણામનો પોતાને કરતા માની વિકારી કર્મપણે પરિણમે છે અને તે સંસાર છે અને એનાથી નવો બંધ થાય છે. જો હવે ધર્મી જીવની પણ વાત કીધી છે કે ધર્મી જીવ આત્મા અને રાગને ભિન્ન જાણતો, આત્માને અને રાગને ભિન્ન જાણે છે એવો જ્ઞાનની ક્રિયારૂપ પરિણમે છે. જ્ઞાનની ક્રિયાનો હું કરતા, ભગવાન આત્મા અને રાગ બંને જુદા છે, પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એવી જ્ઞાનની ક્રિયારૂપ પરિણમે છે. જ્ઞાનની ક્રિયાનો હું કરતા એટલે કે હું મારા સ્વરૂપને, જ્ઞાનને જાણવા વાળો છું, જ્ઞાન સ્વભાવી આત્માને હું જાણું છું એમ એમની જ્ઞાનની પર્યાય થાય છે ત્યારે એમ કહેવામાં આવે કે એને જ્ઞાન ક્રિયા થઈ રહી છે. એટલે કે જ્ઞાનની ક્રિયાનો એ કરતા થાય છે. જ્ઞાનની ક્રિયાનો હું કરતા અને જ્ઞાનની ક્રિયા તે મારું કર્મ એમ ધર્મી માને છે, જાણે છે, શ્રદ્ધે છે. ત્યારે પણ શું વાત થાય છે? ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાયનો કરતા એ પર્યાય પોતે. અહીંયા પણ એ પર્યાયને જ કરતા કહી, અહીંયા પણ જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની નિર્મળ પર્યાય થઈ, તો એ પર્યાયનો કરતા પણ એ પર્યાય પોતે, એનું કર્મ પણ એ પર્યાય પોતે છે. અને નિર્મળ પર્યાય પણ એના સટકારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. પણ એવી નિર્મળ પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે ત્યારે કઈ રીતે થાય છે? તો કે ધ્રુવમાં એકાગ્ર થતા એવી પર્યાય થાય છે. ધ્રુવમાં એકાગ્ર થતા જે સ્વભાવ પર્યાય થઈ તે ધર્મ છે. એ જ્ઞાની જ્ઞાન ક્રિયાનો કરતા થાય છે ત્યારે પણ ખરેખર તો એ પર્યાય જ કરતા છે, એના સટકારકો એના પોતાના છે. પણ એવી પર્યાય થઈ, પહેલા કેવી પર્યાય બતાવી? ક્રોધ આદિની પર્યાય બતાવી, અજ્ઞાનીની વાત કરી ત્યાં, અને એ વખતે પણ પર્યાયને કરતા કહેવામાં આવી. અને અહીંયા શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય થાય, જ્ઞાન ક્રિયા થાય ત્યારે પણ પર્યાય છે એને જ કરતા કહેવામાં આવી. એ જ એનું કર્મ અને એ જ એનું સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને કરણ બધું એનું એ જ છે. એ વાત અહીંયા પણ લાગુ પાડી, ધર્મીની પર્યાયને વિશે પણ એ વાતને લાગુ પાડી કે પર્યાય છે એ જ એનો કરતા છે. પણ અહીંયા વાત બીજી કરવી છે, પણ કે એવી પર્યાય કેવી રીતે થાય? તો કે એ ધ્રુવમાં એકાગ્ર થતા થાય છે. ધ્રુવમાં એકાગ્ર થતા જે સ્વભાવ પર્યાય થઈ છે એ પર્યાય છે, અને એ પર્યાયને ધર્મ કયો છે? પહેલા અજ્ઞાનીની પર્યાયને સંસાર કયો હતો, આ જ્ઞાનીની પર્યાય જે છે એને ધર્મ કયો, અને એ પર્યાયનો કરતા ખરેખર તો પર્યાય જ છે. અહીં આત્મા એનો કરતા છે એમ જે કહેવામાં આવ્યું છે ને, આત્માને અહીંયા જ્ઞાનીના આત્માને એમ કહેવામાં આવ્યો કે એને એ જ્ઞાન ક્રિયાનો કરતા છે, જો જે એમ કહેવામાં આવ્યું છે એ અભેદથી કહેવામાં આવ્યું છે, એ અભેદથી વાત કરી છે. હવે આ અભેદ શું છે એ વાત સમજીએ. અહીંયા અભેદ શબ્દ ઉપર વજન છે. એ અભેદ એટલે શું? તો કે આત્માનો જ્યારે એ પર્યાય અનુભવ કરે છે ત્યારે બેપણું રહેતું નથી, કોઈ ભેદ રહેતો નથી. આત્માને જ્યારે એ અનુભવે છે અને એ પર્યાય થઈ છે ત્યારે આત્મા અને પર્યાય વચ્ચે ખરેખર તો કોઈ ભેદ રહેતો જ નથી, એ દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી. એ અભેદ છે. અહીંયા એમાં એવો અર્થ ગર્ભિત છે. આત્મા એનો કરતા થાય છે એમ કહ્યું તે અભેદની વાત કરી છે. કોનો કરતા થાય છે? આત્મા. કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણવા વાળો થાય છે, એ જ્ઞાનની પર્યાયનો એ કરતા થાય છે એમ અહીંયા જે કહેવામાં આવ્યું ત્યારે એમાં એ દર્શાવવું છે કે ત્યાં કોઈ બે પણ રહેતું નથી, દ્વેત રહેતો નથી, એ જ્ઞાન પણ એ જ છે અને જ્ઞાનને જાણનારો પણ એ જ છે, એટલે એમ અભેદ કથન કરવામાં આવ્યું છે. અને દ્રષ્ટિના વિશે ભગવાન આત્માની વાત કરીએ તો દ્રષ્ટિની મુખ્યતાથી જો કહેવું હોય તો એમ કહેવાય કે એ શુદ્ધ નિર્મળ પર્યાય થઈ તેનો કરતા પણ પર્યાય પોતે જ છે. દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ શુદ્ધ એમ જ છે, એટલે પર્યાયથી દ્રવ્યને જુદું જયારે કહેવામાં આવે ત્યારે એ દ્રષ્ટિનો વિષય છે એમ સમજવું. ફરીથી સૂક્ષ્મતાનો વિચાર કરીએ કે જયારે પર્યાયથી પણ જુદું દ્રવ્ય દર્શાવવામાં આવે ત્યારે સમજવું કે એ દ્રષ્ટિનો વિષય ત્યાં બતાવવામાં આવ્યો છે. એટલે પછી એ નિર્મળ પર્યાય હોય તો એનાથી પણ ભગવાન આત્મા ધ્રુવ જુદો એમ જયારે કહેવામાં આવે તો એ દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો છે, એવા આત્માનું લક્ષ કરવું છે. એટલે અહીંયા બંનેની વાત કરવામાં આવી. જો પ્રવચન રત્નાકર વાંચીએ ને ત્યારે આવી નાની નાની સૂક્ષ્મ વાતોને આપણે દોડાવી દઈશું ને તો ઘણી બધી વસ્તુઓની સ્પષ્ટતા નહીં થાય, એટલા માટે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. ઘણો વિસ્તાર કર્યો ગુરુદેવે, ઘણી સ્પષ્ટતા કરી. હવે છેલ્લી વાત લઈએ. આજે પારા નંબર 22 ઉપરથી ગુરુદેવ કહે છે કે એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે, એટલે કે એ બંધના ઉદય કાળે પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે, બંધને લઈને અજ્ઞાન છે એમ નથી, પણ પોતે સ્વયં અજ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે પૂર્વના બંધના ઉદયને તેનું નિમિત્ત કહેવામાં આવ્યું છે. આ બધું આપણે કર્યું. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં પોતાનું, અજ્ઞાન પર્યાય છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે એટલે પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત અજ્ઞાન ભાવ છે અને એ અજ્ઞાન ભાવનું નિમિત્ત તો જૂના પૂર્વના કર્મનો ઉદય છે. આ બધી વાત આપણે કરી. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે માટે એમાં ઇતરેતર આશ્રય દોષ આવતો નથી. આ બધી વાત આખી સાંભળી એટલે સામે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આ બધું સમજ્યા પછીથી થોડો શાસ્ત્રનો અભ્યાસ હોય એટલે પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે મોહાવરણ ક્ષયાત શાસ્ત્રમાં તો એમ આવે છે ને, એનો ઉત્તર અહીંયા ગુરુદેવે આપ્યો કે મોહ આવરણ ક્ષયાત એટલે કે મોહનો સર્વથા ક્ષય થવાથી સર્વજ્ઞ પદ પ્રગટ થાય છે, પરંતુ ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે. જો આ આવરણની વાત કરવી હતી ને, કેમ કે કર્મના આવરણ આપણે કહીએ છીએ ને, જ્ઞાનાવરણીય, જ્ઞાન દર્શનાવરણીય, એ આવરણ આપણે કહીએ છીએ ને, એ આવરણની વાત અહીંયા છે. મોહનીય કર્મ એટલે એ મોહનું આવરણ છે, તો એ મોહ આવરણ જે છે એની વાત અહીંયા સ્પષ્ટ કરી કે મોહનો સર્વથા ક્ષય થવાથી એ સર્વજ્ઞ પદ પ્રગટ થાય છે, એટલે મોહની કર્મ જાય છે, ચાર ઘાતી કર્મ જાય છે એટલે સર્વજ્ઞ પદ પ્રગટ થાય છે. પણ ત્યાં શું અર્થ કરવાનો છે? તો કે પરંતુ ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે. એ આવરણ એ પેલા કારમણે રજકણો રૂપે કર્મ જે હતા એ ખરેખર આવરણ નથી, જ્ઞાનાવરણીયમાં એ આવરણ નથી. એ મોહની વાત કરતા હોઈએ ત્યારે મોહ આવરણ જે છે તો એ પેલા કર્મ છે એ મોહ આવરણ નથી, પણ એનો પોતાનો દોષ છે એ જ મોટામાં મોટું આવરણ છે, એ નિશ્ચયથી આવરણ છે. બાકી પેલા જે કર્મ જે છે એનું જે આવરણ જે છે એ તો એમાં નિમિત્ત કારણ કહેવામાં આવે છે, એ તો વ્યવહારથી સમજાવવામાં આવ્યું છે. દોષ તો એનો પોતાનો છે. કોઈકને મનમાં એમ થયું કે આ બધી વાત કરી તો પછી આ કર્મનું તો કંઈ રહેતું જ નથી, તમે કર્મ તો સાવ કાઢી નાખ્યા અને આ બાજુ તો કર્મ તો નડે છે અને એને કારણે થઈ અને તો મિથ્યાત્વ રહ્યું છે, તો મોહના આવરણને કારણે મિથ્યાત્વ રહ્યું છે તો એનું શું? શાસ્ત્રમાં તો એવી વાત આવે છે ને. ત્યારે ગુરુદેવે કહ્યું કે ભાઈ, એ તારો પોતાનો દોષ છે, સ્વદોષ છે, નિશ્ચયથી એ જ આવરણ છે, બીજું કોઈ આવરણ તને નડતું નથી. ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહારથી આવરણ છે. મોહનીય કર્મ છે એમ કહીએ આપણે, એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું. ખરેખર તો તને તારું પોતાનું પ્રમાદનું મોટું કારણ છે, તારો પોતાનો દોષ છે એ તું સમજતો નથી, એટલે તને એ બધું છે. અને પછી બીજી વાત પણ સાથે જે છે પેલા અગાઉ પણ કરી છે કે જ્યાં બે કારણથી કાર્ય થાય એમ કહેવામાં આવ્યું, ઉપાદાન કારણ અને બીજું સહકારી કારણ, ત્યારે પણ એમ જ સમજવાનું છે કે સહકારી કારણ નિમિત્તપણે એક ચીજ છે એ વખતે હોય છે, એનું જ્ઞાન કરાવ્યું છે, કંઈ એનાથી થતું નથી. એટલે આ બધી જ વસ્તુ સ્પષ્ટ કરી દીધી, અહીંયા જુદી જુદી અપેક્ષાઓ લીધી, શાસ્ત્રમાં બીજી જગ્યાએ જે વાત આવી છે એના સંબંધ પણ દર્શાવ્યા, અને આ રીતે જ્યાં સુધી આત્મા અજ્ઞાનથી ક્રોધાદી કર્મનો કર્તા થઈને પરિણમે છે ત્યાં સુધી એને કર્તા કર્મની પ્રવૃત્તિ રહે છે, અને કર્તા કર્મની જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી સંસાર છે, નવા કર્મ બંધાશે અને એ કર્મના ઉદય આવશે અને ફરી પાછો અજ્ઞાન અવસ્થામાં એવા કર્મોના ઉદયો સાથે એ જોડાશે અને નવા કર્મ બાંધશે. એટલે આનો કોઈ પાર નહીં આવે. એટલે કર્તાપણું ટાળવાનું છે, કર્તાપણું જે છે એનાથી જુદા પડવાનું છે. કેવું કર્તાપણું? પરનું કર્તાપણું અને પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ વિકારી ભાવનું કર્તાપણું એને છોડવાનું છે. એ કઈ રીતે છૂટશે? પોતે પોતાના સ્વભાવને સમજી અને ત્યાં દ્રષ્ટિ કરી અને પરિણમન કરશે તો પોતે સ્વભાવ ભાવનો કર્તા છે એવું એને અનુભવમાં આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ રીતે ગાથા 69-70 અને એની સાથે શાસ્ત્રોની ઘણી વાતની સ્પષ્ટતાઓ આપણને થઈ. હવે સુખધામ બોલીએ અને પછી સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે